શ્રોતા મિત્રો, તમારી મુલાકાત કરાવું છું નેચરોપેથ ડોક્ટર મુકેશભાઈ પટેલ સાથે. આ વાર્તાલાપનો વિશેષ ઉદ્દેશ છે મુકેશભાઈના પાછલા 10 વર્ષથી ચાલતા સળંગ 70 દિવસના ઉપવાસ. દર વર્ષે તેઓ આ કરે છે અને આ વર્ષે પણ શરૂ કરી ચૂક્યા છે. આવો તેના વિશે થોડી વધુ વિગતે વાત કરીએ. મુકેશભાઈ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
નમસ્કાર બેન.
અમને કહેશો શું છે આ સળંગ 70 દિવસના ઉપવાસ અને શા માટે 70નો આંકડો, 2 મહિના નહીં, 3 નહીં, 70 દિવસ શા માટે?
આપણા શરીરની અંદર યોગ પ્રમાણે 7 ચક્રો હોય છે અને જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ ત્યારે પહેલા તો સ્થૂળ શરીરની શુદ્ધિ થાય છે અને પછી એ 7 ચક્રો પણ ધીરે ધીરે શુદ્ધ થતા જાય છે, જેને આધુનિક વિજ્ઞાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ કહે છે. એ 7 ચક્રો શુદ્ધ થાય એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડિપ્રેશન, અનિદ્રા આ બધા જે રોગો છે એ રોગોથી આપણને મુક્તિ તો મળે જ, પણ શરીરની અંદર જે ઘડપણ આવે છે એ ઘડપણ આવતું તો અટકે જ, પરંતુ સાથે સાથે રિવર્સ પ્રોસેસ થાય, જેને આપણે અંગ્રેજીમાં રીજુવિનેટિંગ પ્રોસેસ કહીએ છીએ.
ડોક્ટર મુકેશભાઈ, તમે 1 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ વચ્ચે આ ઉપવાસ કરી રહ્યા છો. ઉપવાસ એટલે શું ખાઈ શકો, શું ન ખાઈ શકો એ જણાવશો?
જરૂર. આજે ઉપવાસ છે એ કોઈ ધાર્મિક ઉપવાસ પણ નથી અને ભૂખમરો પણ નથી. આ ઉપવાસની અંદર દર 2-3 કલાકે આપણે ફળો પણ લઈ શકીએ, ફળોનો રસ પણ લઈ શકીએ, છાશ, દૂધ એ રીતે આપણને જે માફક આવે એ પ્રમાણેની આવી કુદરતી વસ્તુઓ લઈ શકીએ અને પ્રોટીન માટે બદામ, કાજુ, અખરોટ અને ખજૂરનો સહારો પણ લઈ શકીએ. ટૂંકમાં શરીરને જરૂરી પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એ મળતા રહેવા જોઈએ, પણ શરીરમાં અનાજ ન જાય, રાંધેલી કોઈ વસ્તુ ન જાય અને શક્ય હોય ત્યાં સુધી ડાયરેક્ટ મીઠું ન જાય.
મુકેશભાઈ, પ્રોટીન અને વિટામિન્સ તમારા આ ઉપવાસના ડાયટમાં તમે જણાવ્યું તેમ હોય છે, કાર્બોહાઇડ્રેટ્સ ઓછા કરો તો મૂડ પર અસર થાય એમ સાંભળ્યું છે, એની ચોખવટ કરી શકશો?
જરૂર બેન. આપણો જે ખરેખર મૂડ છે એટલે કે આપણું મન જે આલ્ફા લેવલ અથવા એનાથી ઉપર રહે છે તેમાં સૌથી પ્રથમ જવાબદાર છે આપણું મન અને એમાં આપણે જરૂરી છે તડકો. તડકાની અંદર જે સેરોટોનિન નામનો ન્યુરોટ્રાન્સમીટર છે એ આપણને નિયમિત રીતે જો મળતો રહે તો આપણો મૂડ જળવાઈ રહે અને એમાં મદદ કરે છે ચાલવાનો વ્યાયામ. એટલે મારા ઉપવાસ દરમિયાન પણ દરરોજ હું 1 કલાક માટે ચાલુ છું, 5-1 મિનિટ માટે ઊંડા શ્વાસ લઉં છું અને જ્યારે પણ કંઈ મારે લેવાનું હોય ત્યારે 2-3 કલાકે અચૂક મારા દર્દીઓને જોવાની મારી પ્રેક્ટિસની વચ્ચે પણ હું લઈ લઉં છું, કારણ કે મગજને સતત જરૂર છે ગળપણની, જે આપણને ખજૂરમાંથી, કેળામાંથી અને અન્ય મીઠા ફળોમાંથી મળી રહે છે.
ડોક્ટર મુકેશભાઈ, મહત્વની વાત છે આપ નેચરોપેથ છો અને 70 દિવસ ઉપવાસ કરો એટલે સાવ આમ થાકીને ઘરમાં બેસી નથી જતા, તમારું બધું જ કામ નિયમિત ધોરણે ચાલુ રાખો છો?
હા જરૂર બેન. મારું સવારનું રૂટીન લગભગ 5 વાગ્યાથી શરૂ થાય છે અને એમાં અમારી નિહાર આરોગ્ય મંદિરની સવારની જે બેચ હોય એ લોકોને મારે યોગા કરાવવાના હોય, એ લોકોની કુદરતી સારવાર ચાલતી હોય, માટીની પટ્ટી, વરાળ અને એના પછી 9:30 મારી ઓપીડી શરૂ થાય. એ ઓપીડી લગભગ 6:30 સુધી ચાલે, જેમાં વચ્ચે 2 કલાક રિફ્રેશ હોય અને સવાર સાંજ થઈને હું રૂટીનમાં 2 કલાક ચાલુ, અત્યારે 1 કલાક ચાલુ. અને ઉપરથી મારો અનુભવ એવો છે આ છેલ્લા 10 વર્ષનો કે ઉપવાસને કારણે જેને આપણે ખાધ કહીએ છીએ એ તો લાગતો નથી, પણ ઊંઘ પણ મારી ઘટી જાય છે. મને એવું લાગે છે કે આપણી પોણા ભાગની શક્તિ તો ખાવાનું પચાવવામાં જ જતી રહેતી હશે, કારણ કે અત્યારે હું અનાજ નથી લેતો, રાંધેલી કોઈ વસ્તુ નથી લેતો, કોઈ જંક ફૂડ કે એવું શરીરમાં જતું નથી, તો શરીરની એ જે શક્તિ છે એ શક્તિ વધે છે અને મને વધારે સ્ફૂર્તિ આપે છે.
ડોક્ટર સાહેબ, આપ તો આ વિષયના જાણકાર છો એટલે તમારી તબિયત પર નજર રાખી શકો, જો બીજા કોઈને આ વસ્તુ ટ્રાય કરવી હોય તો તેમને શું સલાહ આપશો? અમુક ચોક્કસ મહિનાઓમાં કરવું જોઈએ એવું ખરું? શિયાળામાં કદાચ તડકો ઓછો નીકળે છે કે ચાલવા ન જઈ શકો, તો વર્ષના કયા ભાગમાં આ કરી શકાય અને જો પહેલી વાર ટ્રાય કરતા હોય તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ?
બહુ જ સારો સવાલ છે. જે લોકો પ્રથમ વખત પ્રયત્ન કરતા હોય એમણે શરૂઆતમાં 7 દિવસથી શરુઆત કરી જોઈએ. સળંગ 7 દિવસ માટે કોઈ વ્યક્તિ આ રીતના ઉપવાસ કરે તો એના શરીરની અંદરનો જે કચરો છે, મૂળ આ ઉપવાસનો પર્પઝ છે ડિટોક્સિફિકેશન અને ડિસોલ્ટિફિકેશન. શરીરની અંદર જમા થતું વધારાનો ટોક્સિક અને વધારાનું મીઠું બહાર ફેંકાઈ જાય છે પરંતુ સળંગ 7 દિવસ માટે કોઈ વ્યક્તિ કરે તો ધીરે 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 એને આદત પડે. હવે જો સિઝનની વાત કરીએ તો કોઈ પણ સિઝનમાં કે કોઈ પણ ઋતુમાં આ પ્રયોગ કરી શકાય, કારણ કે મનની અંદર એકવાર હિંમત આવી જાય. અત્યારે મારી સાથે અનેક લોકો વાંચી વાંચીને નેટ પર સાંભળીને કે જોઈને કરે છે અને હું દરેકને જવાબ આપતો રહું છું. મહત્વની વસ્તુ છે કે મનની અંદર એક મજબૂતાઈ છે, હિંમત આવી જોઈએ. હવે ધારો કે કોઈને 7 દિવસ ના ફાવે તો અઠવાડિયામાં 1 દિવસથી પણ શરૂઆત કરી શકાય.
અને એનાથી પણ ફરક પડશે?
જરૂર ફરક પડે, કારણ કે એને શરૂઆત કરી છે કે અઠવાડિયે 1 દિવસ એના શરીરને ડિટોક્સિફિકેશન માટેનો એને અવસર આપ્યો, એટલે વર્ષના 52 ઉપવાસ તો થઈ જ ગયા. હવે એનામાં હિંમત આવે અને દર 3 મહિને ધીરે ધીરે 1 માંથી 3 કરે, 7 કરે, તો 3-1 વર્ષની અંદર તો એ માણસ જરૂર એકવાર 21 દિવસ, 30 દિવસ કે 40 દિવસ સુધી આવશે. કોઈ પણ જાતનો ઉપવાસ જયારે કરવામાં આવે ત્યારે શરીરની અંદરનું ટોક્સિક નીકળે છે. આ 10 વર્ષની અંદર અનેક દર્દીઓ એવા છે કે જેમના કેન્સર અમારા ત્યાંના સેન્ટરમાં મટ્યા છે, એમના ઇન્ટરવ્યુ અમે અમારી ચેનલ પર ટીવીમાં અને મેગઝીન્સમાં પણ આપ્યા છે. કારણ કે આ માત્ર ચક્રો ખોલવા કે શરીર શુદ્ધિ માટે નથી, અસાધ્ય બીમારીઓ જેવી કે ચામડીની તકલીફ, કેન્સર, હાડકાની તકલીફ, આ બધામાંથી બહાર આવવા માટેના આ ઉપવાસ નહીં પણ ખરેખર તો આરોગ્યવાર કે હેલ્થ ડે છે.
અને ઉપવાસ કરતા આરોગ્યવર્ધક ખોરાક વધારે લાગે છે. ફરી એકવાર યાદ કરાવી દેશો શું શું ખાઈ શકાય, એટલે કોઈ સાવ પોતાની જાતને ભૂખમરાની સ્ટેજમાં ન લઈ જાય, કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ?
હા જરૂર. જનરલી ઘણા બધા લોકોને ચા કે કોફીની આદત હોય છે તો દિવસમાં 2 વાર ચા કે કોફી લઈ શકાય. જે લોકો નિયમિત રીતે દૂધ લેતા હોય અને દૂધ માફક આવતું હોય તો 2 વાર દૂધ લઈ શકાય. 2 વાર હાર્ડ ફૂડ્સ પણ લઈ શકાય, કેળા, ચીકુ, સફરજન, અને સૌથી વધારે જ્યાં ચેરીઝ અને બેરીઝ મળે છે એ ભરપૂર પ્રમાણમાં લઈ શકાય. કારણ કે લોહીને શુદ્ધ કરવા, યુરિક એસિડ ઘટાડવા માટે અને હાડકાની અંદર ફાઇન લેવલના રિપેરિંગ માટે બેરીઝ અને ચેરીઝ બહુ મદદ કરે છે, તો એ પણ લઈ શકાય. જે લોકોને છાશ માફક આવે છે કે દહીં એ જરૂર લે, પણ દિવસે લેવું, સાંજે સૂર્યાસ્ત પછી ખટાશ ન લેવાય તો એમની ઊંઘ પણ ન બગડે અને ઉપવાસ સારી રીતે આગળ ચાલી શકે. અને સાથે જયારે બહુ ભૂખ લાગે ત્યારે જે કઈ લે છે એની સાથે થોડાક ડ્રાય ફ્રૂટ્સ લેવાય. પાયાની શરત એ છે કે આ બધું જ જયારે ચાવવામાં આવે ત્યારે ખૂબ ચાવી ચાવીને લેવું જરૂરી છે, જેથી ન એમને ગેસ થાય કે ન એમને અન્ય કોઈ દુખાવાની તકલીફ થાય.
અને આપે જણાવ્યું તેમ આ દિવસો જયારે પણ ઉપવાસ ટ્રાય કરો ત્યારે એક્સરસાઇઝ પણ કરવી અનિવાર્ય છે.
હા, એક્સરસાઇઝ કરાય તો એટલા માટે સારું કે સૌથી મોટી વાત કે આપણે બધા જે કઈ એક્સરસાઇઝ કરીએ છીએ એ ઘણા બધા લોકોમાં એવી ગેરસમજ છે કે જેનું વજન ઓછું હોય, પાતળું શરીર હોય, એને એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. શરીરની અંદરની જે મશીન કે મિકેનિઝમ છે એ દરેકનું સરખું છે. તેને શુદ્ધ રાખવા માટે, એની કુદરતી સર્વિસ માટે દરરોજ દરેક લોકોએ એ જમે કે ન જમે 1 કલાકનો હળવાથી લઈને ભારે વ્યાયામ તો કરવો જ જોઈએ.
બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડોક્ટર સાહેબ. મુકેશભાઈ, તમે બહુ સારી વાત કહી કે માત્ર જાડું કે પાતળું શરીર જોઈને આરોગ્ય નક્કી ન કરવું જોઈએ. અને અગાઉ આપે કહ્યું તે ફરી શ્રોતા મિત્રોને યાદ કરાવી દઈએ, ટાળવાના અનાજ અને રાંધેલું બધો ખોરાક છે, રાઈટ? જો કોઈને અહીંયા ઓસ્ટ્રેલિયામાં આ વસ્તુનો પ્રયોગ કરવો હોય કે તમારી પાસે તેના વિશે વધુ સલાહ જોઈતી હોય તો તમારો સંપર્ક કરી શકે છે?
હા જરૂર. એમાં સૌથી સરળ રસ્તો એ છે કે જેમાં મારો સમય પણ ન બગડે અને એમને ઝડપથી જવાબ મળે, તો અમારું જે ફેસબુક પેજ છે નિહાર નેચર ક્યોર, એની પર જઈને કોઈ પ્રશ્ન કરે તો પણ જવાબ મળશે. અને આપનો જે SBS રેડિયો છે એની સાથે કંઈક આપણે કનેક્ટ થઈ શકીએ, તો એમાં પ્રશ્ન કરે અને તો પણ જવાબ આપી શકે.
એટલે જે શ્રોતા મિત્રોને આ વિષયમાં રસ પડ્યો હોય, કોઈ બીજા પ્રશ્ન પૂછવા હોય તો SBS ગુજરાતીના ફેસબુક પેજ પર લખી શકે છે અને ડોક્ટર મુકેશ પટેલ તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓને આ વિશે માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર બેન.